પવિત્ર પિતા, અમે જ્યારે તારા વચનોનો ખુલાસો કરવા માગીએ છીએ ત્યારે બાપ, તારા પવિત્ર આત્મા તો મારી સાથે આવ, અને જે કંઈ અમે બોલીએ તે તારા તરફથી હોય તેવું તું કૃપા કરીને તું થવા દેજે. તારા વધસમની પાછળ મને સંતાડ અને મારી મુખની વાણી તું બન. આમેન. ગયા રવિવારે, બે રવિવાર પહેલાં જ્યારે મારો ટર્ન હતો ત્યારે આપણે જે મનન કર્યું, એ મનન તો એ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર આ દુનિયાની અંદર બીજું કોઈ એવું નામ આપવામાં આવ્યું નથી કે જેથી તમારું અને મારું તારણ થાય. અને આજે એ તારણની ખાતરી અથવા તો એશ્યોરન્સ ઓફ સાલ્વેશન, તારણની ખાતરી, એ વિશે આપણે વિચાર કરવાના છીએ. હિલબ્રાન્ડ એ પોતે લખે છે કે મારા ચર્ચમાં કેટલાક લોકો માને છે કે તેઓ ખ્રિસ્તી છે, બીજા ઘણા કહે છે કે હા એ વાત ખરી છે, પણ બહુ જ થોડા માને છે કે તેઓ તારણ પામેલા છે. અને હું એમ માનું છું કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણીએ છીએ ત્યારે આપણે તારણ પામ્યા હોવા એ જરૂરી છે. આપણે તારણ પામ્યા છીએ કે તારણ પામ્યા નથી, એ બે વગર બીજો કોઈ વિકલ્પ આપણને રહેતો નથી. અને એથી જ યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાલો શિષ્ય, એ જ્યારે સંદર્શનમાં લાઉદીકિયાની મંડળીને લખે છે ત્યારે એમ લખે છે કે તું ઊનો થા કે તું ટાળો થા, પણ જો તું હુંફાળો રહીશ તો હું તને થૂંકી કાઢીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માગને છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેના તારનાર તરીકે માનતા હોય, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારનાર છે તો તમે તેને તારનાર તરીકે સ્વીકારો, અથવા તો પછી ખાલી વાતો કરવાનો કોઈ અર્થ રહેતો નથી. અને એથી જ કરીને આપણે જોઈએ છીએ કે જે તારણ આપણને મળ્યું છે એ એફેસીઓનો પત્ર બીજો અધ્યાય અને આઠમી કલમમાં આ પ્રમાણે કહે છે કે એ તો પ્રભુની કૃપાથી તમે વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, એ તમારાથી નથી, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા અને દયાની મારફતે તમે વિશ્વાસ મૂક્યા, અને વિશ્વાસની મારફતે તમે આ તારણ પામ્યા છો, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા છે, તમારાથી એ થયું નથી. અને જ્યારે આ પ્રભુની ભેટ આપણને મળી છે ત્યારે પ્રભુની ભેટને આપણે સંપૂર્ણ પ્રમાણે આપણે એને પોતાના માટે ગ્રહણ કરવી એ જરૂરી છે. થોડા વખત પહેલા હું વાંચતો હતો કે ભારતની અંદર એક બહુ જ મોટો એક માણસ હતો, પુષ્કળ પૈસા હતા, અને એનો એક મિત્ર હતો કે જે બહુ જ ગરીબ હતો. અને એણે એને વિચાર કર્યો કે મારે આ મારા મિત્રને માટે કંઈક આપવું જોઈએ. અને એ સુંદર એ મખમલની ડબ્બી લે છે, અને ડબ્બી લઈને પછી એની અંદર હીરાની એક સુંદર વીંટી અંદર મૂકે છે, અને એ આ એના ગરીબ મિત્રને ભેટ આપે છે. અને આ ગરીબ મિત્ર આ જે એની ભેટ હતી, જે ડબ્બી હતી, એ ડબ્બીને ઉગાડ્યા વગર એ કહે છે એટલી સુંદર છે કે એને દરરોજ એ જુએ અને એના મિત્રનો આભાર માને. થોડા વર્ષો પછી જ્યારે એને મિત્ર મળ્યો ત્યારે કહે છે કે મારે મારા મિત્રનો આભાર માનવો જોઈએ કે તેણે મને આ ડબ્બી પ્રેઝન્ટ આપી છે. અને એ કહે છે કે હું તારો આભાર માનું છું કે તે મને સુંદર મખમલની પેટી ભેટ આપી છે. અને મિત્ર વિચાર કરવા લાગ્યો કે એણે કદી ખોલી અને જોયું નથી કે એની અંદર શું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એણે આપણા માટે ભેટ મોકલી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ તમારા અને મારા માટે એ આકાશમાંથી ભેટ રૂપે આ દુનિયામાં આવ્યો છે. તમે શું કદી પણ એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપરથી જ તમે અનુભવ કર્યો છે કે તમે તેની અંદર જોઈને તેણે જે મૂલ્યવાન કામ આપણા માટે કર્યું છે તેનો આપણે વિચાર કર્યો છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફેટ છે કે ફેટ આકાશમાંથી ઉતરેલી એ કહે છે ત્યાં આગળ ગંદી ગભાણમાં તમારા અને મારા માટે જન્મ લીધો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આ દુનિયામાં આવ્યો અને ફરોશીઓની મારફતે તેણે મુશ્કેલીઓ વેઠી, સતાવણીઓ વેઠી, પિલાતની મારફતે એનો ન્યાય કરવામાં આવ્યો, એને કોડાનો માર મારવામાં આવ્યો, એના માથે કાંટાનો થાજ મૂકવામાં આવ્યો અને વધસ્તંભ એને જડી દેવામાં આવ્યો. ત્રીજા દિવસે એ સજીવન થયો અને આજે તમારા અને મારા માટે એ મધ્યસ્થી કરે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે અંદરથી નિહાળો છે. જો તમે અંદરથી એને નિહાળો નથી તો તમે ખરેખર એ ભેટ છે એ ભેટને તમે જોઈ શક્યા નથી. અને એથી જ કરીને યોહાન આ પ્રમાણે લખે છે, હું તેઓને અનંત જીવન આપું છું અને તે કદી તેનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે અને બાપના હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં આગળ કહે છે કે જે અનંત જીવન મેં તેમને આપ્યું છે એ અનંત જીવન જેઓ પામ્યા છે તેઓ જો મારા મરશે તો એમને કોઈ છીનવી લેનાર નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતરી છે. એ અનંત જીવનની આશા તમારા અને મારા માટે છે. તો આ અનંત જીવનની અથવા તો તારની ખાતરી મેળવી શકે એવું કોણ છે? જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકનો એક દીકરો તમારાને માટે મારા માટે આ જગતમાં આવ્યો છે એવો જે વિશ્વાસ કરે છે તે દરેકને એની ખાતરી આપવામાં આવી છે. અને એથી જ પહેલો યોહાન ચોથો અધ્યાય અને 15મી કલમમાં આ પ્રમાણે કહે છે, ઈસુ દેવનો પુત્ર છે, એવું જો કોઈ કબૂલ કરે છે તો તેનામાં દેવ રહે છે તથા તે દેવમાં રહે છે. જ્યાં સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દેવનો દીકરો છે એવું કબૂલ કરતા નથી ત્યાં સુધી તમારી અને દેવની વચ્ચે કોઈ જ સંબંધ રહેતો નથી. પણ જ્યારે ત્યારે તમે તેને દીકરા તરીકે કબૂલ કરો છો ત્યારે દેવ કહે છે તમારામાં રહેશે અને તમે દેવમાં રહેશો, ત્યાં આગળ તમે ફળ આપી શકો છો. યોહાન 1:12 પ્રમાણે કહે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેના પુત્ર થવાનો તેણે તેટલાના નામ પર તેણે વિશ્વાસ કરે છે તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે તેના દીકરા અને દીકરીઓ થઈએ છીએ અને જ્યારે આપણે દીકરા અને દીકરીઓ થઈએ છીએ ત્યારે આપણે તેના વારસ થઈએ છીએ અને આપણે વારસ થઈએ છીએ તો અનંત જીવનનો જે આનંદ સ્વર્ગમાં છે તેના પણ આપણે ભાગીદાર થઈએ છીએ. અને એથી જ કરીને યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એક કાકીને દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. ફક્ત દીકરો તમારાને માટે અને મારા માટે આવ્યો છે એટલું જ નહીં પણ એ કહે છે કે ઓ પાપના ફાળથી લદાયેલા આવો, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. પ્રભુ ફક્ત આવી અને દુનિયામાં બેસી નથી રહ્યા પણ તમારા અને મારા જેવા પાપીઓને એ તેની પાસે બોલાવે છે અને કહે છે કે મારી જુસરી એ હલકી છે અને તમે તેલ લો અને તમે મારા શિષ્ય થાઓ. યોહાન 3:26 આ પ્રમાણે કહે છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે પણ દીકરાનું જે નથી માનતો તે જીવનમાં નહીં પેસશે, પણ તેના પર દેવનો કોપ આવશે. જો આપણે પ્રભુ શ્રી કૃષ્ણનો સ્વીકાર કરીએ છીએ તો પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, પણ જો આપણે તેનો નકાર કરીએ છીએ તો એ આપણને શાપ આપે છે. ને શાપ તો એ છે કે આપણે અનંત જીવન વિના વિચિત રહીએ છીએ, અને જ્યારે આપણો ન્યાય થશે ત્યારે આપણે નર્કમાં જઈશું, એ ત્યાં ગાડી પ્રભુ કહેવા માગે છે. બે વસ્તુ આપણે કરવાની છે જો આપણે એશ્યોરન્સ ઓફ સાલ્વેશન મેળવવા માગતા હોય તો. સૌથી પહેલું તો એ છે કે ગાર્ડ યોર હાર્ટ, તમારા હૃદયની સંભાળ રાખો. તમારા હૃદયની સંભાળ રાખો, ગાર્ડ યોર હાર્ટ, ઇટ ઇઝ ધ વન ફર્સ્ટ પોઈન્ટ પ્રભુનો એ એશ્યોરન્સ છે તે મેળવવા માટે. હેચકીએલ 17:9 કહે છે કે હૃદય સૌથી કપટી છે, એને કોણ કરી શકે છે. આ હૃદય એટલું બધું કપટી છે કે કોઈ એને કરી શકતું નથી. ગયા મહિને હું ટેલિવિઝન પર એક ક્રિમિનલ કેસ જોતો હતો, અને આ બાઈએ એની દીકરીનું ખૂન કર્યું હોય તેમ લાગે છે, છતાં પણ એના મોં પર તમે એ જોઈ શકતા નથી, કારણ કે એના હૃદય એ એટલું બધું કપટી છે કે બધું જ એ છુપાવી શકે છે. આ કપટી હૃદય છે, અને એથી જ સુલેમાન, જે બહુ જ જ્ઞાની માણસ હતો, એ જ્ઞાનમાં એટલો બધો વિશ્રાંત હતો કે જ્યારે એ યહોવાને એને બાંધેલા મંદિરમાં પ્રાર્થના કરે છે ત્યારે કહે છે કે માગ, જે કંઈ તું માગે તે હું તને આપીશ. તો સુલેમાન શું કહે છે કે પ્રભુ મને જ્ઞાન આપ કે જેથી કરીને તારી વિશાળ ઇસ્રાયલ પ્રજાનું હું ન્યાય કરી શકું. અને પ્રભુ તેને જ્ઞાન આપે છે, ડાપણ આપે છે, અને એની સાથે પૈસા અને વૈભવ પણ આપે છે. એ આપણને લખે છે, પૂર્ણ ખંતી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ થાય છે. આ હૃદય એ ઈશ્વરે આપણને એટલા માટે આપ્યું છે કે આપણું જીવન એ આનંદમય બને, એ તારણ લાવનાર બને, તેના માટે ઈશ્વરે આપણને આ હૃદય આપેલું છે. અને આ હૃદય એ તો કહે છે એ જીવન આપણા શરીરનો સૌથી મોટામાં મોટો ભાગ છે અથવા તો અવયવ છે. જે કોઈ તેને વશ કરી શકે છે, હૃદયને, એ જગતને જીતી શકે છે અને અનંત જીવનની આશા પ્રાપ્ત કરી શકે છે. અને તેના પર હંમેશા પ્રહારો થયા રહે છે. તમે જો માણસને જુઓ તો એને જ્યારે કંઈક મુશ્કેલી પડવાની હોય તો તે સૌથી પહેલાં તેના હૃદયને મુશ્કેલી પડે છે, ત્યાર પછી એનું લીવર ખલાસ થાય, કિડની ખલાસ થાય, લંગ્સ ખલાસ થાય, પણ સૌથી પહેલો પ્રહાર તો એના હૃદય પર આવે છે. આ હૃદય એ આપણે સંભાળવાની બહુ જ જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ અજાયબ જેવી વાત તેના શિષ્યને બતાવે છે. તમે માર્થીને લખેલી સુવાર્તા 15 અધ્યાયમાં તમે જુઓ, માર્થીને લખેલી સુવાર્તા અને તેનો 15 અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે એ કહે છે હાથ ધોયા વગર ખાતા હતા. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ કમ્પ્લેન કરે છે કે તારા શિષ્યો કહે છે હાથ ધોયા વગર ખાય છે, અને કહે છે કે આ તો કહે છે સંપ્રદાયનો જે રૂલ્સ છે એ કહે છે ભાંગે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને બહુ સરસ રીતે ત્યાં ગાડી એમના સંપ્રદાયના જે ખોટી બાબતો છે ત્યાં ગાડી સમજાવે છે. અને જ્યારે પિત્તર કહે છે કે પ્રભુ એનો અર્થ તું અમને સમજાવ, તો જો 15 અધ્યાય અને 18 કલમથી 20 કલમ સુધી હું હરીશભાઈને કહીશ કે તેઓ વાંચશે. એનો અર્થ એ છે કે પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે કે તમે હાથેથી ધોઈને ખાઓ કે ન ખાઓ એથી તમારા જીવનમાં કોઈ ફરક પડતો નથી, પણ તમે જે કંઈ બોલો છો એ તમારા હૃદયમાં જે રાખી મૂકેલી કપટ છે, ગુંડાઈ છે, એ ત્યાં આગળ નીકળે છે અને એ લોકોને વટાવે છે અને એ લોકોને નુકસાન કરે છે. માટે હાથ ધોવાની જરૂર નથી, તમારા હૃદયો સાફ કરવાની જરૂર છે, એમ પ્રભુ યેશુ ખ્રિસ્ત ત્યાં આગળ તેઓને કહે છે. અને લૂકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 45 કલમમાં પ્રભુ યેશુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, સારું માણસ પોતાના મનમાં સારા ભંડારમાંથી સારું કાઢે છે અને ભૂંડો માણસ પોતાના મનમાં ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે, કેમ કે તેમના ભરપૂર પ્રામાંથી તેઓનું મો બોલે છે. તમે શું બોલો છો એ તમારા હૃદયની અંદર કેવું છે એ તમે ત્યાં આગળ લોકોને બતાવો છો. સારો માણસ હંમેશા સારા જ વાત બોલતો હોય છે, ગુંડા માણસો હંમેશા ગમે એટલું સારું કરવામાં આવે તો પણ ત્યાં આગળ ભૂંડું જ બોલવામાં આવે છે. ગાર્ડ યોર હાર્ટ, કે જેથી કરીને તમે બીજાને નુકસાનરૂપ નહીં પણ આશીર્વાદરૂપ થાઓ, પ્રભુની સુવાર્તા પ્રગટ કરનારા થાઓ, એના માટે તમારા હૃદયને ખાબુમાં રાખો. અને બીજું, ટ્રસ્ટ એન્ડ ઓબે, પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને એ જે કંઈ કહે છે તે તમે કરો. એ બીજું વાત ત્યાં આગળ તમારી આગળ હું મૂકું છું. અને જ્યારે ટ્રસ્ટ અને ઓબેની વાત આવે છે ત્યારે ઇબ્રાહીમ અને યાકૂબ મારી નજરની આગળ ત્યાં આગળ હાજર થાય છે. અને ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય તમે જુઓ અને ત્યાં આગળ યહોવા બાપ કહે છે, અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. આ પ્રભુનો હુકમ તે માને છે. અને ત્યાં આગળ કહે છે કે પ્રભુ ઇબ્રાહીમને એટલો બધો આશીર્વાદ આપે છે. અને ત્યાં આગળ કહે છે કે જેને તું આશીર્વાદ આપીશ તેને હું આશીર્વાદ દઈશ અને જે તને શાપ દેશે તેને હું શાપ દઈશ. આ માયદાસ ટચ, એવું અભય વચન યહોવાએ ઇબ્રાહીમને આપ્યું. અને આપણે જોઈએ છીએ કે ઇબ્રાહીમ એ કેટલો ફળીભૂત થયો અને આજે ઇઝરાયલ લોકો પોતાના પિતા તરીકે ઇબ્રાહીમને સ્વીકારવા માટે એક બહુ જ અભિમાન દર્શાવે છે. એ ઇબ્રાહીમને ઈશ્વરે એટલો બધો આશીર્વાદ આપ્યો કારણ કે એણે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને પ્રભુએ જે કંઈ તેને કહ્યું તે તેણે કર્યું. અને એ જ પ્રમાણે તમે યાકૂબની વાત જુઓ અને 35મા અધ્યાયની અંદર યાકૂબને જ્યારે કહેવામાં આવે છે કે જ્યારે તું તારા ભાઈનું ઘર છોડીને નીકળ્યો અને મેં તને બેથેલમાં જ્યારે દર્શન દીધું ત્યાં આગળ તું જ્યાં જા અને ત્યાં આગળ કહે છે મારે માટે વેદી બાંધ. અને યાકૂબ ત્યાંથી નીકળી જ આવે છે અને પોતાના સગાને પોતાના દીકરા અને દીકરીઓને કહે છે કે તમે શુદ્ધ થાઓ, તમે તમારા કપડાં બદલો, તમારી પાસે જો કંઈ અન્ય દેવદેવીઓ હોય તો તેને દૂર કરો. અને ત્યાં આગળ કહે છે યાકૂબ તેને માટે વેદી બાંધે છે અને ઈશ્વરનો આભાર માને છે. અને સમુએલ સાઉલ રાજાને કહે છે કે ઈશ્વરની વાણી સાંભળવી એ બલિદાન આપવા તેના કરતાં વિશેષ સારું છે. પ્રભુની વાણી સ્વીકારવી, પ્રભુ પર વિશ્વાસ કરવો અને તે જે કંઈ કહે તે કરવું એ તમારા માટે બહુ જ અગત્યનું છે. અને મારા જીવનમાં મેં એ કર્યું છે, જ્યારે જ્યારે પ્રભુએ મને કહ્યું છે ત્યારે મેં તે પ્રમાણે કર્યું છે. અને પ્રભુએ જે આશીર્વાદ મને આપ્યા છે એ આશીર્વાદ હું માનું અને કલ્પું તે કણ તે પણ કરતાં વધારે છે. તો આજે જો તમારે એશ્યોરન્સ ઓફ ફેઇથ, એશ્યોરન્સ ઓફ સાલ્વેશન જોઈતું હોય તો તમારે હૃદયની કાળજી લેવાની છે, પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે અને જે કંઈ તમને કહે તે તમે કરો તો પ્રભુ તમારી દરેકે દરેક અરજો અને ગરજો પૂર્ણ કરશે. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આપણે ઊભા થઈએ અને ઈશ્વરની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ. વાકાશ મનવર બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસમાં રોટલી આ તમને આપો, જેમ મારું ઋણ માફ કર્યા છે તેમ તમારો ઋણ માફ કરો, અમને પરીક્ષણ ન લાવો, ગુંડાથી મા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તમિમાં સ્વકાશ સુધી તમારા હોજો. આમેન. હવે આપણા તારના પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણી પર અને તેના લોકોની પર આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.